પૂજ્ય ભાઈશ્રીનું રાજકોટમાં તારીખ 6 તેમજ 7/7/81 સમયસાર શેટિકાની ગાથા ઉપર પ્રવચન.
એ વ્યવહાર થી તો સાધ્ય ની સિદ્ધિ નથી, ચૂનો નજર માં આવતો નથી, પણ ચૂનો ચૂના નો છે, ખડી ખડી ની છે, એમાં પણ ચૂના નું જ્ઞાન થતું નથી. ત્યારે તો એમાં કઈ સાધ્ય નથી, એટલે ચૂનો એ નજર માં આવતો નથી. બે ભેદ માં તો પછી ખડી કોઈ ની નથી, ખડી ખડી છે, ખડી ખડી ની છે, એવો ભેદ કાઢીને ચૂનો ચૂનો જ છે, ચૂનો ચૂના નો નહીં, ચૂનો પોતે ચૂનો છે, બસ ચૂનો ચૂનો જ છે, ચૂના નો ચૂનો એ પણ કાઢી લઈ. એનો વિસ્તાર ઘણો આપણે પેલા આવી ગયો છે, ઘણો આવી ગયો. આ તો ટુકાળમાં ખરું, ફરીથી અમુક ભાઈઓ બહેનોની માગણી હતી એટલે લઈ ગઈ. તો પછી એ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું, જેમાં દ્રષ્ટાંત છે તેમ આ નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે. થોડો દ્રષ્ટાંત ખ્યાલમાં આવે તો સિદ્ધાંત સમજવો સહેલો પડે. એટલા માટે આચાર્ય ભગવાને આટલું કષ્ટ ઉઠાવીને મહેનત કરીને જો જંગલમાં રહીને આટલો ખડીનો દ્રષ્ટાંત આપ્યો હોય તો આપણે કંટાળ્યા સિવાય સિદ્ધાંત સમજવા માટે આપણે પણ પ્રેમથી એમાં મૂડા ઉતરીને કેટલી પ્રસન્નતાથી એ દ્રષ્ટાંત પણ સમજવો જોઈએ. તો એ આચાર્ય ભગવાનનો વિનય ને વિવેક કહેવા. આ ખડી ખડી શું કર્યા કરે છે ભાઈ? બુદ્ધાની વાત તેને આત્માની વાત સમજાવવી છે. આત્માના અજાણ જીવો છે એને દ્રષ્ટાંત વિના એ સમજી શકે નહીં, એવો કરુણાભાવથી દ્રષ્ટાંત લખો છે. જેમ જેમ આ દ્રષ્ટાંત છે તેમાં નીચે પ્રમાણે આ જગતમાં આ લોકને વિશે કેતી તા અહીંયા જો હું અહીંયા કેતી તા જાણનારો અહીંયા છે, જાણનારો અહીંયા નથી, જાણનારો તો અહીંયા છે. કે ચેતીતા એટલે ચેતનારો અર્થાત આત્મા, એના બે અર્થ કર્યા. ચેતીતાના કૌંસમાં બે અર્થ કર્યા કે ચેતનારો એટલે જાણનારો અર્થાત આત્મા છે, તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. આ એની અંદર તો રાગ નથી, દ્વેષ નથી, સુખ નથી, દુઃખ નથી, એમાં કઈ છે નહીં. જે ચેતીતા જાણનારો આત્મા છે તે આત્મા તો જ્ઞાનગુણથી ભરેલો છે. આ જેમ ખડી સફેદ ગુણથી ભરેલી છે એમાં કોઈ ખાટો મીઠો રસ નથી, એમાં કાળો કોઈ પીળો કોઈ બ્લુ કોઈ એમાં રંગ નથી, એકદમ સફેદ સફેદ છે. એમ ચૂનો જાદી મધ્ય તમારા દ્રવ્ય ગુણ પર્યાયમાં સફેદ, દ્રવ્ય સફેદ, ગુણ સફેદ, પર્યાય સફેદ, એમાં આત્મા ભગવાન છે. કે ચેતીતા જાણનારો એ જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. એમાં તો જ્ઞાન 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 ને જ્ઞાન છે, બીજું કઈ છે નહીં. એમાં રાગ નથી, દ્વેષ નથી, સુખ નથી, દુઃખ નથી, એમાં કર્મ નથી, નવ કર્મ એમાં નથી. જે લખવું હોય એને તો લખવું હોય એટલું વાંચવામાં ઘણો ફાયદો થાય છે, એનો વિસ્તાર ઉડાણ થી વધારે તો વળી એની બલારી. પણ જે લખવું હોય તો વાંચવું જોઈએ કે નહીં, કે એ તો જ્ઞાન ગુણ થી ભરેલો આત્મા છે, એમાં રાગ દ્વેષ દુઃખ ના પરિણામ વિકૃત ભાવ કષાય ભાવ નો એમાં અભાવ છે. ભૂતગલાની પરદ્રવ્ય વ્યવહાર એટલે એ ચિત્તાનું નહીં છે. વ્યવહારનો નિષેધ કરવો છે ને એટલે વ્યવહારની વાત કરી, નિષેધ કરવા માટે વ્યવહારની વાત કરે છે. હમણાં કરશે નિષેધ કે આવ્યો અમારો વ્યવહાર, તમારો વ્યવહાર નથી આવ્યો. સાંભળ, આ વ્યવહારની વાત કેવી પડે ને ભાઈ? અજ્ઞાની પ્રાણીને સમજાવવા માટે બીજો કોઈ ઉપાય નથી, નિષેધ કરવા માટે એમાં કે હમણાં નિષેધ કરશે નીચે કે ભૂતગલાની પરદ્રવ્ય વ્યવહાર છે તે ચિંતારૂપ નહીં છે. કેમ કે આ નિશ્ચય જ્ઞાનની પર્યાયની વાત અત્યારે ચાલે છે, એટલે વ્યવહારનો એમાં નિષેધ જ કરા, ત્યારે નિશ્ચય સારી રીતે સમજી શકાય. ઉદ્ગલાદી પરદ્રવ્ય વ્યવહાર એટલે જે પિતાનું જ્ઞાન છે. હવે જે બોલી ખડી વ્યવહારે ભીતને સફેદ કરે છે એમ કહ્યું તું પેલા, અને પછી સરવાળો શું લાવ્યા કે ભીત ભીત છે, ચૂનો ચૂનો છે, કોઈ કોઈને કઈ કરતું નથી, સરવાળો એવો હતો. હવે અહીંયા ઉદ્ગલાદી પરદ્રવ્ય વ્યવહાર એ તે ચેતિતાનું એટલે આત્માનું એટલે જાણનારો આત્મા છે એનું જણાવાયું પદાર્થ એને જ્ઞેય કહેવામાં આવે છે. હવે જ્ઞાયક, હવે એ છે કે જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે તો એ જ્ઞાન એ જ્ઞેયમાં તન્મય થાય છે કે નહીં, કે ના તન્મય એમાં થતું નથી, જેમ ચૂનો ભીતમાં તન્મય થતો નથી એમ જ્ઞાન જ્ઞેય જણાવવા છતાં એ જ્ઞેયમાં તન્મય થતું નથી. જો તન્મય થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય કે છે. આગળ હવે જ્ઞાયક અર્થાત જાણનારો ચેતિતા, જ્ઞેય અર્થાત જણાવવા જેવું જે પુદ્ગલાદી પરદ્રવ્ય તેનો છે કે નથી, એક કે છે કે જાણનારો આ જણાય છે પદાર્થ એનો થાય છે કે નથી થતો, કે ના એનો થઈ શકે નહીં. પણ વ્યવહારે કહ્યું ને કે વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે, પણ વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે એટલે એ જ્ઞાન એનું છે, એમાં તન્મય થાય છે, એ રૂપ થાય છે કે એ રૂપ થતું નથી. જો એ રૂપ થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય, માટે એ રૂપ થતું નથી. હવે જ્ઞાયક અર્થાત જાણનારો ચેતિતા, જ્ઞેય અર્થાત જણાવવા યોગ, આ રાગાને બધું લઈ લેવું જ્ઞેયમાં. રાગનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન છે. રાગનું જ્ઞાન થાય તો જ્ઞાનનો નાશ થાય, રાગનું જ્ઞાન થઈ જાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. જ્ઞાન જ્ઞાનમાં છે, રાગ રાગમાં છે, ભીત ભીતમાં ને ચૂનો ચૂનામાં છે. જ્ઞાયક અર્થાત જાણનારો ચેતિતા, જ્ઞેય અર્થાત જણાવવા યોગ, જે પુદ્ગલાદી પરદ્રવ્ય તેનો છે કે નથી એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જ્ઞેય અને જ્ઞાયકનો પરમાર્થ તાત્વિક વાસ્તવિક સંબંધ શું છે એ વિચારવામાં આવે છે. જો ચેતિતા ઉદ્ગલાદીનો હોય તો એટલે જાણનારો ઉદ્ગલને એ રૂપ થઈને તન્મય થઈને જો જાણતો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય, મહાસિદ્ધાંત જેનું જે હોય તે જ હોય, બસ મહાસિદ્ધાંત છે. દ્રવ્યગુણ પર્યાયની સીમા બાંધી, દ્રવ્યગુણ પર્યાય પોતાના દ્રવ્યગુણ પર્યાયથી બહાર જેટલા પદાર્થો છે તે પોતાનું હોઈ શકે નહીં. આ નગીનભાઈ તમારા બનાવી હતા એ તો વ્યવહારિક થી કહેવામાં આવે, એનો આત્મા જુદો તમારો આત્મા જુદો. કાળ થાય એટલે બધા પંખીનો મેળો વિખરાવા માંડે, આ હા પાછળથી શોક સભા ભરાય, અને મોરબી ખીમચંદભાઈ બે શબ્દો કે ફરી ફરીને જો મોહ કરશો તો ફરી ફરીને દે મળશે, અને માતા પિતાને રોવું પડશે માટે મોહનો નાશ કરીને આ જન્મ લેવો ન પડે કે પાછું જનેતાને રહેવું પડે, એવું કામ કરવાનું ગુરુદેવ આપણને બતાવી ગયા છે. એ કામ કરવા જેવું છે કે તે બંનેનો તાત્વિક સંબંધ વિચારી. જો ચેતિતા પૂતગલનો હોય એટલે પૂતગલને જાણતા પૂતગલ મય થઈ જાય, તન્મય થઈને જાણતો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી આત્માની વાત સમજાવવી છે ને આત્માનો દ્રષ્ટાંત આપવો છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, એનો તાત્વિક સંબંધ છે. આ સંબંધ ચાલ્યો ટળે ને આત્માથી જ્ઞાન જુદું કોઈ પણ સાયન્ટિસ્ટ આવે તો પાડી શકે નહીં. રાગ જુદો પડી જાય, કર્મ જુદા પડે, દેહ જુદો પડે, કેમ કે જુદું હતું જુદું થાય. પણ ચૂનામાંથી સફેદ પૂને જુદો પાડો છે, સોનામાંથી પીળાશને કાઢી નાખો, સાકરમાંથી ગળપણને કાઢો, કાઢી શકાય? એ માયા કહે છે કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. જે જ્ઞાન આત્માને જાણે છે તે જ્ઞાન આત્મા છે, કેમ કે એ જ્ઞાન આત્માનું છે, એટલે આત્માથી કઈ જુદું પડી શકે નહીં. આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી દ્રષ્ટાંત આપીને જીવન સંબંધ, છતો સંબંધ, અનાદિ અનંત, કાયદો ટળે નહીં હોવાથી ચેતીતા એટલે જાણનારો જો ઉદ્ગલાદિનો હોય તો ઉદ્ગલને જો તન્મય થઈને તદ્રુપ થઈને જાણે તો ચેતીતા એટલે જાણનાર તે ઉદ્ગલાદિ હોય તો ભૂતગલનું થઈ જાય જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાન રૂપે છે, ભૂતગલ તો ભૂતગલ રૂપે છે, એકબીજામાં પ્રવેશ કરી શકે નહીં. અર્થાત ચેતીતા ભૂતગલ દ્રવિષ હોજી ભૂતગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. ભૂતગલનું જ્ઞાન હોય તો જ્ઞાન અને ભૂતગલ બે પદાર્થ જીવંત રહી શકે, જુદા રહી શકે નહીં, તો જ્ઞાન ભૂતગલનું થઈ જાય. પણ આ ભૂતગલનું જ્ઞાન થયું એમાં કેટલા ટકા વાત થતી હશે? ભૂતગલનું જ્ઞાન થાય કે જ્ઞાન આત્માનું થાય, કે આત્માનું થાય ને આત્માનું રહે? જ્ઞાન આત્માનું થાય અને આત્માનું રહે, અને ભૂતગલનું જ્ઞાન ન થાય એટલે ભૂતગલ રૂપ થઈને રહે નહીં. ભૂતગલ જુદું ને જ્ઞાન જુદું, બે દ્રવ્યની જુદાની વાત કરે છે. પછી આત્માને જ્ઞાન જાણતા ભૂતગલ નિમિત્ત પડે જ્ઞાનમાં જણાય એ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર કહેવામાં આવે છે. એ વાત આવશે પાછળથી, પણ અત્યારે તો જેના ઘણા ગવાતા હોય એની વાત હોય ને. અમારો વ્યવહાર ક્યારે આવશે? કે તારો વ્યવહાર તો આવશે ધીલા, કેમ કે તને હજી નિશ્ચયની વાત તો સાંભળવાનો પ્રેમ જાગ્યો નથી, નિશ્ચયની વાત કોઠે પડી નથી હજી, અને ત્યાં અમારી વાત વ્યવહારની ક્યારે આવશે? એ બનાવ હોય તો અહીંયા રાજકોટમાં જ્યારે 320 ગાથા અને આ પરમાત્મા પ્રકાશની ગાથાઓ આપી ત્યારે એક સોનગઢના ભાઈ મને આવીને કહ્યું, હવે આ નિશ્ચયની વાત તમે આપો છો ગાથા, વ્યવહારની ગાથા ક્યારે આપશો? મેં તો બેથી પછી આવવાની ઈચ્છા, બેથી પછી આવવાની ઈચ્છા ખાનગીમાં, કે આ હવે નિશ્ચયની બધી ગાથાઓ તમે વીણી વીણીને આપી અને ગુરુદેવને તો જે તમે કયો એ વાંચે, હવે વ્યવહારની ગાથા ક્યારે આવશે? બે ત્રણ દિવસ પછી આવવાની છે, જો આના પછી આ ગાથા આવશે. એનું કારણ છે કે અનાદિકાળથી એને વ્યવહારનો પક્ષ છે, એટલે વ્યવહારની વાત સાંભળવામાં એને રસ છે. રસ કેમ છે? કે રુચિ વ્યવહારની છે, વ્યવહારની રુચિ વાળાને વ્યવહારીજનો વ્યવહારી વાત સંભળાવે. હે હા એ બરાબર, પછી શું? હે હા અંદરથી હે આવે, હે હા એ બરાબર, હવે પછી શું? વ્યવહારની વાતમાં એવો એને રસ આવે, અને ત્યાં નિશ્ચયની વાત આવી, હવે આ કેની પૂરી કરશે? આવે નિશ્ચય, નિશ્ચય આત્મા, આત્માની જ વાત, આત્મા આત્મા કુટો પંદર સુધી. ગુરુદેવ કહેતા હતા, એક ભાઈ કહ્યું છે ગુરુદેવ ગોંડલ વાળા, કે પંદર દિવસ સુધી આત્મા આત્મા જ કુટો બોલો. એટલે એનો અર્થ શું? કે એને આત્માની, પોતાના શુદ્ધ આત્માની વાર્તા સાંભળવાનો એને પ્રેમ હજી જાગ્યો નથી. એની હોનાર છે, એની હોનાર એવી વિચારો શું કરે એ પણ પાછો કાલ પરમાત્મા થઈ શકે છે એમ નથી, દ્રવ્ય પરિણમનશીલ છે. આજનો પાપી કાલ ધર્માત્મા થઈ શકે છે, પણ આજની યોગ્યતા તો એની દેખાતી નથી, ને વર્તમાન ભાવિનું સૂચક છે એમ પણ અનુમાન થઈ શકે. શું કહ્યું? વર્તમાન જે એની રુચિ છે એના ઉપરથી એનું ભાવિનું પણ અનુમાન થઈ શકે છે. વર્તમાન જો શુદ્ધ આત્માની રુચિ ઉપડી તો એનાથી એનું ભાવિનું અનુમાન થઈ શકે છે કે આને હવે લાલ દાદા ભવોઈ શકે નહીં, કેમ કે આત્માનો પ્રેમ જાગ્યો છે. આત્મા આત્મા જોઈ છે, આત્માની વાત ત્યાં આવે ત્યાં એને રોમાંચ ઉભા થાય છે. ઓહો મારી વાત આવી, અરે હું ભગવાન, હું શુદ્ધાત્મા છું, રાગદેશ મારામાં નહીં, આ હું તો રાગદેશથી બિન કુલપાથી બિન પરમાત્મા જ્ઞાનાનંદ આત્મા છું. આવી વાત જયારે એને સાંભળવા મળે ત્યારે રોમાંચ ઉભા થાય, ત્યારે સમજવું જોઈએ કે હવે એને આત્માની વાત સાંભળવાનો પ્રેમ જાગ્યો છે. તો વર્તમાન એ ભાવિ ને સૂચક છે કે હવે એને જાજા બહુ હોઈ શકે નહીં. એમાં લખ્યું છે, આમાં લખ્યું છે, મારા ઘરની વાત નથી. જે જીવે પ્રસંગથી આ ચૈતન્ય આ હો આ અને પોતાની આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિ નું અવશ્ય ભાજન થાય છે. અરે એક વખત સુધ આત્માની પ્રેમની ચિત્તની પ્રસન્નતાથી મારી કરીને સાંભળતો કરો અને વ્યવહારની વાત પારકી છે એમ સાંભળે એમ સમજીને ઉપેક્ષા બુદ્ધિએ સાંભળતો કરો. સાંભળવાની મનાઈ નથી, પણ ઉપેક્ષા બુદ્ધિથી સાંભળવું અને એક તત્વને અપેક્ષા બુદ્ધિથી સાંભળવું, સાંભળવા સાંભળવામાં મોટો ફેર છે. પારેખભાઈ સાંભળવા સાંભળવામાં મોટો ફરક છે. અરે લોકો આવ્યો છે હો, આ ગુરુદેવ પાયકા નિશ્ચયની વાત બહાર આવી નકર સાંભળવા મળત નહીં. અરે આ લોકો હાથમાં આવ્યો એ કોણ ગુમાવે, ગમાવાની મોસમ આવી અને કોણ પ્રમાદ કરે, અને પ્રમાદ કરે તો એના ભાગ હોનાર એવી છે બીજો કોઈ શું કરે. હજી વ્યવહારની વાત આપેલી, હજી અનંત અનંત કાળ થયો, હજી થાયકો નથી. વ્યવહારનો પક્ષ રાખી રાખીને દુઃખીના દારિયા થઈ ગયો, છતાં થાક નીકળાઈ ગયો તો ને હજી. હવે તો શુદ્ધાત્માની વાત સાંભળે એક વાર. એમાં નિશ્ચયની વાત આચાર્ય ભગવાન સંભળાવે છે અને ચિત્તની પ્રસન્નતાથી પોતાની કરીને જો સાંભળે તો જરૂર એને દ્રષ્ટિમાં ખ્યાલમાં આખો આત્મા આવીને બહુ મહાન
રાજકોટમાં મોરબી લાલચંદભાઈનો શ્રી શેટ્ટિકા સમીક્ષાર ગાથા શેટ્ટિકા ઉપર પ્રવચન તારીખ 7/7/81.
ઉપદેશ આપવાનો ઈરાદો છે. 520 521 માં છે ફરીને પેલો જ્ઞાનનો બોલ ફરીને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જે જ્ઞાનના પરિણામ કેવળ પોતાના સુધાર્થમાંને ઉપાદેયપણે અંતર્મગ્ન થઈને લીન થઈને જે જ્ઞાન આત્માને જાણે જે અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય એ સ્વસંવેદન જ્ઞાનમાં પોતાનો શુદ્ધાત્મા જણાય અને એ વખતે અનાકુળ આનંદ આવે એવા જે જ્ઞાનના પરિણામ તેને પરમાત્મા નિશ્ચય જ્ઞાન કહે છે. શાસ્ત્રનું જ્ઞાન તે વ્યવહાર છે, આત્માનું જ્ઞાન તે નિશ્ચય છે. હવે અહીંયા ચૂનાના શેટ્ટિકાના દ્રષ્ટાંતે એમ કહ્યું કે જેવી રીતે ચૂનો છે તે કાળી ભીંતને સફેદ કરે છે તો કહે છે કે એ તો માત્ર વ્યવહારનું કથન કથન માત્ર છે, એ વાત વાસ્તવિક નથી. એમ કે ચૂનો પોતે પોતાની સત્તા મારીને સફેદ ભાવે પરણમે છે અને ભીંત કાળી એના કાળા રંગ રૂપે એના ક્ષેત્રમાં પરણમે છે, છતાં ચૂનાનો સંબંધ ભીંતની સાથે વ્યવહારિક દેખાતો હોવાથી વ્યવહારીજનો એમ કહે છે કે ભીંત સફેદ છે. ખરેખર ભીંત તો જેવી છે તેવી છે અને સફેદપણાનો ધર્મ તો ચૂનાનો અર્થાત ખડીનો છે. એ કઈ સફેદ પરિણામ, સફેદ પરિણામ ભીતના નથી. ભીતના પરિણામ તો કાળા છે. તે વખતે વ્યવહારીજનો એમ દેખે છે કે ભીત સફેદ થઈ ગઈ, પેલા કાળી હતી હવે સફેદ થઈ ગઈ. વ્હાઈટ વોશ કરાવે ને જમનભાઈ, સુના કે હવે આ ભીત પેલા કાળી હતી ને એ વ્હાઈટ વોશ આપણે ઘરમાં કરાવ્યો એટલે ભીત સફેદ થઈ ગઈ, એમ વ્યવહારીજનો વ્યવહારના કથનથી કહે છે. પણ ખરેખર એનો તાત્વિક સંબંધ જોવામાં આવે તો ચૂનો તો ચૂનામાં છે ને ભીત તો ભીતમાં છે. ભીત પોતાના કાળા ભાવ રૂપે, પરિણામ રૂપે, પર્યાય રૂપે, અવસ્થા રૂપે ભીતથી તન્મય થઈને પરિણમે છે. અને જે ચૂનો લાગેલો ભીત ઉપર છે એ પણ પોતાના સફેદ ઉંચી ભરેલો હોવાથી ચૂનો એની સફેદ અવસ્થા, પરિણામ, પર્યાય, હાલત એ ચૂના દ્રવ્યથી તન્મય થઈને એ પરણમે છે. બે દ્રવ્ય સ્વતંત્રપણે પોતપોતાના દ્રવ્યક્ષેત્રકાળ ભાવમાં સ્વતંત્ર ઉષ્મા રૂપે પરણે, કોઈ કોઈને કાંઈ કરી શકતું નથી. છતાં જો તને ભીત સફેદ થઈ લાગતી હોય તો ચૂનો સફેદ હોવા છતાં તને ભીત સફેદ લાગે છે તો તારી દ્રષ્ટિમાંથી ખરી ચૂનો અદૃશ્ય થઈ જાય છે. તને ચૂનો દેખાતો નથી પણ ભીત કાળી હોવા છતાં ભીત તને સફેદ દેખાય છે તો એ ચૂના દ્રવ્યનો તારી દ્રષ્ટિમાંથી ગુમ થઈ ગયો ચૂનો. એ દ્રષ્ટાંત આપ્યો માટે ચૂનો ચૂનાનો છે, પછી કે ચૂનો ચૂનો જ છે, ખરી ખરી જ છે, ખરી ભીતની નથી. કેમ કે ભીતમાં એનો પ્રવેશ નથી, પ્રવેશ તો નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ હોવાનો પ્રથમથી જ નિષેધ છે, પ્રવેશી શકતો નથી. એક બીજું એ ચૂના નામનો જે પદાર્થ છે એ ભીતને અડ્યો નથી. ભીતને ચૂના નામના પદાર્થના દ્રવ્ય ગુણ અને પર્યાય, આની તો ત્રણેય ઓની કોર ત્રણેય એના દ્રવ્ય ગુણ પર્યાય, એમાં ક્યાંય એને ભીતને સ્પર્શ કરતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને બિલકુલ અડી શકે નહીં, અડે ને તો બે એક થઈ જાય તો બેનો નાશ થાય, એક પદાર્થ જુદો રહી શકે નહીં. એ દ્રષ્ટાંત હવે આત્માની વાત કરે છે. અનાદિકાળથી જીવની બે ભૂલ છે, એમાં એક ભૂલની વાત 355 ગાથા સુધીમાં કહેવાઈ ગઈ છે. કર્તા કર્મ અધિકારમાં કહેવાની અને બંધ અધિકારમાં પણ વાત કહેવાની કે આત્મા કરતા નથી, આત્મા પરદ્રવ્યનો અને રાગાદિનો કરતા નથી એ વાત કહેવાઈ ગઈ છે. અને બંધ અધિકારમાં પણ એ વાત કહેવાય છે કે આત્મા પર પદાર્થનો કરતા નથી. બીજા જીવો પોતાના જ્ઞાનથી દુઃખી થાય છે અને પોતાના સમ્ય જ્ઞાનથી સુખી થાય છે, તો એમાં તું શું કરી શકે? માત્ર તારો સ્વભાવ તો જાણવાનો છે કે અજ્ઞાની જીવો અજ્ઞાન ભાવથી દુઃખી છે અને જ્ઞાની જીવો જ્ઞાન ભાવથી સુખરૂપે પરણવે છે, એટલો તારો જાણવાનો અધિકાર છે. પણ હું બીજાને સુખી કરી શકું ને હું બીજાને દુઃખી કરી શકું, હું બોધ આપું ને બીજાને સંવેદનાન પ્રગટ થાય, મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. બીજાના બોધથી બીજો પામે એમ ત્રણ કાળમાં બનતો નથી. માત્ર પોતાના ભાવથી પ્રાપ્ત કરે ત્યારે શ્રી ગુરુને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે, પણ નિમિત્તથી ઉપાદાનની અવસ્થા કંઈ થઈ શકતી નથી. બંધધિકારમાં એમ કહ્યું કે હું પરને મારી શકું ને દિવાળી શકું તે તારું અજ્ઞાન છે. એ તો એના આયુ કર્મથી જીવે છે અને આયુ કર્મનો ક્ષય થતાં એ મરે છે. હું એને આયુ કર્મ આપી શકતો નથી કે તું એને એમ કહે કે હું આને દિવાળી શકું, એ તારી મિથ્યા બુદ્ધિ છે, અજ્ઞાન છે, તું તો જ્ઞાતા છો. એમ રાગાદી ને પરદ્રવ્ય નું કરતા બુદ્ધિ છોડાવવા પરનો જ્ઞાતા છે એમ કયું થશે. જીવો ને જગત ના પદાર્થો એનો આ આત્મા કરતા નથી, હરતા નથી, ભોગતા નથી એમ કહ્યું હતું. એમ કહેવા માટે એમ કહ્યું હતું કે એનો માત્ર જાણનાર છે પણ એનો કરતા નથી. એમ એક કરતા બુદ્ધિ નું મોટું સલ્ય છોડાયું. ત્યારે હું જ્ઞાતા તો છું ને, પર પદાર્થ નો જાણનાર તો છું ને, ચેતિંતા છું ને, આત્મા છું ને, નાયક છું ને, જાણનાર છું ને. ભાઈ તું જાણનાર છો પણ પર પદાર્થ ની કરતા બુદ્ધિ ને રાગ ની કરતા બુદ્ધિ છોડાવવા માટે રાગ નો જાણનાર અને પર પદાર્થ નો જાણનાર એમ કરતા બુદ્ધિ છોડાવવા માટે અને એનો જ્ઞાતા એમ કહ્યું હતું. પણ એમાં પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. કરતા બુદ્ધિ માં તો સાધ્યની સિદ્ધિ નથી. સાધ્ય એટલે ધર્મ, સાધ્ય એટલે ધર્મ, ને ધર્મ એટલે સમગ્રજ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ. જેને પરમાત્મા તીર્થન કર દેવા દીધે નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. જે અતિન્દ્રિય આનંદની સાથે સાથે પરિણામ પ્રગટ થાય એવા પરિણામે પરિણમતા સાધક આત્માઓ અનુભવથી કહે છે કે આ જગતના પર પદાર્થનો તું કરતા નથી, હરતા નથી, તું એનો રાખનાર નથી, તું એ લક્ષ્મીનું બહુ ધ્યાન રાખ અને હું એને સાચવી દઉં એ તારી શક્તિ બહારની વાત છે. એ લક્ષ્મી એના ઉપાદાન થી રહેલી છે અને નિમિત્ત પણ એ પુણ્યની પ્રકૃતિ છે, તારાથી ભિન્ન છે. પુણ્ય તારું નથી, પુણ્યનો સ્વામી જળ છે, પુણ્ય પ્રકૃતિનો ઉદય આવે છે ને એનો ધણી આત્મા નથી, એ તો જળ છે. એનું નિમિત્ત પણ છે ને ઉપાદાન તો એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને તારી તિજોરીમાં આવ્યું. એનો તું જ્ઞાતા છો, એનો એના પ્રત્યે તું મમતા કરીશ નહીં, એનો કરતા ભોગતા તું નથી, એનો જ્ઞાતા છો એમ પર પદાર્થ અને પર ભાવ એની કરતા બુદ્ધિ છોડાવવા અત્યાર સુધી એનો જ્ઞાતા છે એમ કહ્યું તું, તો હવે એનો જ્ઞાતા પણ તું નથી એ વાત અહીંયા એક અપૂર્વ કહેવા માંગે છે. જ્ઞાન એને જાણે એ જ્ઞાન નો સ્વભાવ નથી. પૂતગલાદી નો નથી એટલે પૂતગલ નો તન્મય થઈને જાણનારો નથી. તો ચેતિતા કોનો છે? જો પૂતગલ નો નથી, પૂતગલ ને નિશ્ચય નહીં જાણતો નથી, એમાં તન્મય થઈને જાણતો નથી, તો એ જાણનારો કોનો છે? જો પૂતગલ આદિ નો નથી, પૂતગલ નો એ સ્વામી નથી, પૂતગલ નો એ કરતા નથી અને પૂતગલ આદિ માં તન્મય થઈને એનો જાણનારો પણ નથી, તો જાણનારો કોનો છે? જાણનારો કોનો છે? જો પૂતગલ નો સ્વામી નથી, આ દેહાદી મકાન કુટુંબ પરિવાર એનો ધણી આત્મા નથી, એ પૂતગલ નો સ્વામી પૂતગલો, ચૈતન્ય એનો સ્વામી ન હોય તો મોહ દ્રષ્ટિથી એને અજ્ઞાન થી લાગે છે કે આ લક્ષ્મી કુટુંબ પરિવાર ના મારા 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 છે એમ મમતા કરતો હોવા છતાં પણ એ પર પદાર્થ આત્માના ત્રણ કાળમાં એક સમય માત્ર પણ થઈ શકતા નથી. તો મરણ થાય તો હારે લઈ જાય અને અહીંથી ડ્રાફ્ટ કઢાવીને લઈ જાય. ભાઈ જો લઈ જવાતી હોય લક્ષ્મીને તો અહીંથી ડ્રાફ્ટ કઢાવીને પણ લઈ જાય. એક ભાઈ કહ્યું તું મને મુંબઈમાં, વાત સાચી છે ભાઈ, ડ્રાફ્ટ કઢાવી શકાતો નથી. લાભ કઢાવતો હોય તો પોતાની લક્ષ્મી તો લઈ જાય પણ બીજું ગામમાંથી કરજ કરીને પણ લઈ જાય. કેમ કે કરજ તો મારે ભરવાનો નથી, કરજ તો છોકરાઓ ભરશે. પણ એક કોડી એક રજગણ પણ હારે લઈ શકાતો નથી, માટે ભગવાન આત્મા એ ભૂતગલ નો સ્વામી નથી. તો એની મમતા છોડી દે ભાઈ, તને દુઃખનું કારણ થશે. જો એના પ્રત્યે મમતા રાખતા એ પદાર્થ પોતાનો થાય તો ભલે મમતા રાખી, પણ મમતા રાખવા છતાં પણ એક પરમાણુ પણ એની સાથે આવતું નથી. માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે પર પદાર્થનું સ્વામી પુણ્ય કરતા પણ નથી. તો આત્મા પરનો જો પૂતગલ નો જાણનાર નથી તો એ જાણનારો કોનો છે?
ધાર્મિક
કાર્યમાં એને કરતા બુદ્ધિ છોડીને શુભ ભાવ છે એમ જાણીને, ધર્મ નથી એમ જાણીને લોક કશાયની મમતા કરે તો એને એના ફળમાં સ્વર્ગ આદિના એને સ્થાનો મળે. સેક્રેટરી છે ને એટલે થોડી એવી વાત તો એને કરવી જોઈએ ને. છબીલભાઈ, છબીલભાઈ હશે ડાક્ટર છબીલભાઈ, એ તો સેક્રેટરી નું કામ છે કે ધાર્મિક કાર્યમાં કઈ કશાયની મનતા જોવે વાજબી છે. જેને જેને પર પદાર્થ મારા નથી એવું અંદરમાં લાગે એને લક્ષ્મી પ્રત્યે કશાયની મંદતા આવ્યા વિના રહે નહીં. અને એ પૈસાને દેવગુરુ શાસ્ત્ર ધર્મની પ્રભાવનામાં એ યોગદાન એનો ભાવ એનો આવ્યા વગર રહે નહીં. અહીંયા કહે છે કે અરે પર પદાર્થનો કરતા નથી ને રાગનો કરતા નથી. તને એમ કહ્યું તું કરતા બુદ્ધિ છોડાવવા માટે એનો કરતા નથી એનો જ્ઞાતા, અને રાગ નો કરતા નથી રાગ નો જ્ઞાતા. તો છૂટી ગયો અહીંયા એ તારું જ્ઞેય અને એનું જે થયું જ્ઞાન એ જ્ઞાન તારું નથી. પણ આપે કહેડાયું તું ને, આપે કહ્યું તું કે પરપદાર્થ નો આત્મા કરતા નથી જ્ઞાતા છે. લોકાલોક ને જેમ જાણે કેવળી ભગવાન એનું પણ પરપદાર્થ ને જાણું, અને રાગાદી નો હું કરતા નહીં રાગ ને જાણું. બારમી ગાથામાં તો શું લખ્યું છે કે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કરતા બુદ્ધિ છોડાવવા માટે તને એનો જ્ઞાતા કહ્યું તું. હજી અહીંયા અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ થયું નથી. આ ગાથામાં હવે પૂર્ણ વિરામ થશે. કે છે કે જો પરનો જ્ઞાતા નથી તો જ્ઞાયક કોનો છે? જાણનારો જો પર પુદ્ગલાદી જ્ઞેયોમાં તન્મય થઈને જાણતો નથી તો એ જાણ્યા વિના તો રહેતો નથી, અને એ પુદ્ગલાદીનો જાણનારો નિશ્ચય નથી તો એ કોનો જાણનારો છે એમ પ્રશ્ન થયો. હવે એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે ચેતીતા કોનો છે, એટલે જાણનારો કોને જાણે, કે જેથી તેને જાણનારો કહેવાય. જાણનારો કોને જાણે કે જેથી તેને જ્ઞાતા થયો, જાણનાર થયો, જાણવા રૂપે પ્રેમો, એ ક્યારે કહેવા? અમે તો આ બધાને જાણીએ છીએ ને, અમે જ્ઞાતા છીએ. તો એ જાણવા રૂપે આત્મા પ્રેમો કે ના, એ જાણવા રૂપે પ્રણમ તો નથી. એ ઇન્દ્રિય જ્ઞાન ના કરતા બુદ્ધિ એ પ્રણમે છે. ઇન્દ્રિય જ્ઞાન છે આ સમયસા શાસ્ત્ર છે ને, એક ચમત્કારી શાસ્ત્ર છે. આ 2000 વર્ષમાં આ સમયસા શાસ્ત્રના નિમિત્તે ઘણા જેવો સમ્યક દર્શનને પામ્યા એમ ભૂતકાળમાં ઇતિહાસમાં નજર કરતા દેખાય, અને ભાવિ કાળે આ સમયસા શાસ્ત્રનો સીધો ઉકેલ નહીં કરી શકે તેઓ, અને જ્ઞાન પીડાતું જાય છે એમ જાણીને આના ઉપરના વ્યાખ્યાનો ગુરુદેવે આપ્યા, અને એ વ્યાખ્યાનો છપાઈ રહ્યા છે. અને એ વ્યાખ્યાન વાંચતા પંચમ કાળના છેડા સુધી એ ગુરુદેવની વાણી ભાવિ જીવોને લાયક જીવોને નિમિત્ત થઈ જશે. કેમ કે ગુરુદેવની હાજરીમાં પણ સમયસાર સાંભળનારા પણ હજારો જીવો લાખો, તો પણ સમયસાર સીધો વાંચનારા સમયકાર માંથી કાઢનારા જુઓ અલ્પ, અત્યારે એની હાજરીમાં તો 100 વર્ષ પછી તો એ સમયસાર માંથી એક લીટીનો અર્થ કોઈ કરી શકે, કેમ કે ક્રમે ક્રમે પંચમ કાળ ઊંડાવસર પણિકાળ જ્ઞાન ક્ષીણ થતું જાય છે, યાદ શક્તિ પણ ક્ષીણ થતી જાય છે જીવોની. એટલે એવા અવસરે 2000 વર્ષ પહેલા કુંકુમ ભગવાન પાક્યા, એના પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરી, કેમ કે પ્રાકૃતમાં કોઈ અર્થ સમતા નહોતા, અને એના પછી અમૃતચંદ્ર આચાર્ય પછી 1000 વર્ષે ગુરુદેવ પાક્યા કે જેને સ્પષ્ટીકરણ કર્યું. બહુ ફેલાવો થવાનો છે, લાખો કરોડો પુસ્તકનો ફેલાવો થશે, કોઈની કલ્પના નહીં હોય એટલો ફેલાવો થશે. ખોલનારો એ તો આત્માનો અનુભવી હોય, એ જ અનુભવી ની વાણી ને જાણી શકે. કોડવર્ડ છે આ, કોડવર્ડ ગુજરાતીમાં ચાલુ ભાષામાં માતૃભાષામાં દાખલાઓ આપીને દ્રષ્ટાંત આપીને ખૂબ કરુણા કરીને જીવોને સમજાવ્યા, ત્યારે જીવો થોડું સમજી શકે. જાદુ સમજાવે ત્યારે થોડું સમજી શકે એવો આ કાળ છે. ચોથા કાળમાં થોડું સમજાવે જાદુ સમજી જાય, એનો વિસ્તાર કરીએ પોતે શ્રોતા, એનો વિસ્તાર કરીએ. ટૂંકું શ્રી ગુરુ ટૂંકું કે અને એનો વિસ્તાર ઓળો કરે એવો ચોથા કાળમાં ક્ષોભ હોય. પંચમ કાળમાં જ્ઞાનનો ઉઘાડ એવો છે કે બહુ ઘણું કે વારંવાર કે ઘણું કે અને વારંવાર કે, ત્યારે ડાયપર બે ગૌણ છે. જનરલ વાર્તા છે સુગાનીજી, એવા થોડું કહ્યું અને ઘણું સમજી ગયા અને પામીને ગયેલા ગયા. ચેતીતા કોનો છે? આ ચેતીતા એટલે જાણનારો, આ પૂતગલ આદિને જાણતો નથી માટે જાણનારો પૂતગલ નો નથી એમ આપ કહો છો, કે આ પૂતગલ આદિને જે જ્ઞાન, જે જ્ઞાયક, જે જાણનારો આને જાણે છે, તો આને જાણે છે તો પણ એ જાણનારો આનો નથી, જાણનારો આને જાણે તો પણ જાણનારો પૂતગલ નો નથી, તો પછી જાણનારો કોનો છે? એટલે કે જાણનારો કોને જાણે છે કે એનો આત્મા હોય? જાણનારો એવો આત્મા એ કોને જાણે છે કે જેને જાણે તેનો હોય? રતિભાઈ, આ જાણનારો આત્મા આને જાણે છે તો પણ આનો નથી, વ્યવહારે આને જાણે છે તો પણ આત્માનો નથી, જડનો નથી, આત્મા તો આત્માનો છે. તો આને જાણતા પણ જાણનારો પૂતગલનો નથી, તો જાણનારો કોનો છે કે જેને જાણે છે, એવો પ્રશ્ન આવ્યો. કે ચેતીતા, ચેતીતા કોનો છે? જાણનારો કોનો છે કે ચેતીતાનો ચેતીતા છે? આત્મા આત્માને જાણે છે, આત્મા પરને જાણે છે નહીં, વ્યવહાર કરીને કાઢીને. કેમ કે આત્મા પરનો જ્ઞાતા છે એવું એક મોટું શલ્ય છે, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો છે અનંતકાળથી, એમાં અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થતો નથી, પરને જાણતો જ નથી. એવા શ્રદ્ધાને જ્ઞાનના બળમાં ઇન્દ્રિય જ્ઞાન રોકાઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને જાણી લે. જાણનારનો જાણનાર છે, આત્માનો આત્મા છે. એવા કારકના બે ભેદ કર્યા, કારકના બે ભેદ કર્યા. 6 કારક પછી સ્વસ્વામી સંબંધ એક આવે છે. આ સ્વ અને હું એનો સ્વામી કહે છે કે આ ચેતીતાથી જુદો, આ જાણનાર આત્માથી જુદો, આ જાણનારો જે આત્મા એનાથી કોઈ જુદો બીજો કયો ચેતીતા છે? બીજો કોણ જાણનાર છે કે આ આનો છે એમ કહેવામાં આવે? જાણનારો જાણનારનો છે, આત્મા આત્માનો છે. આત્મા પોતાને જાણે છે, તો આત્મા ઈ કોણ અને જેને જાણે છે પોતાને ઈ કોણ? આત્મા આને તો જાણતો નથી, કેમ કે આમાં તન્મય થતો નથી, તેથી જાણનારો પરદ્રવ્યનો નથી. એટલું આપે કહ્યું, એમાં મને સમજાવ્યું, એમાં મને સમજાવ્યું છે. પણ તો પછી જો આનો જાણનાર નથી, કેમ કે આનો નથી, આનો જાણનાર કેમ નથી કે પુદ્ગલનો નથી આત્મા, તો પછી આત્મા કોનો છે કે કોને જાણનારો છે કે આત્મા આત્માને જાણનારો છે? ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે એ આત્મા આત્માને જાણનારો છે, તો પેલો આત્મા અને બીજો આત્માને જાણનારો એવા બે આત્મા છે? તો કે બે આત્મા નથી, એક જ આત્મા છે. જાણનારો પોતે અને જે જણાયો પણ પોતે, એવા બે ધર્મો ભેદથી જોવામાં આવે તો છે, અભેદથી જોવામાં આવે તો જ્ઞાતા અને જ્ઞાનનો ભેદ પણ વિલય પામી જાય છે, દેખાતો નથી. છે ખરો, બે ધર્મો છે ખરા, પણ ધર્મોના ભેદ દેખાતા. આ આત્માનો અનુભવ થવાની વાત છે, કળા છે આમાં. શું કહે છે? નિશ્ચય નહીંથી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું છે? ત્રણેયની નિશ્ચય, જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયનો વ્યવહાર, એમ બે પ્રકાર કરીને નિશ્ચય વ્યવહાર સમજાવે. અરે નિશ્ચય સમજાવીના વ્યવહાર સારી રીતે સમજી શકાતો નથી. માટે પહેલું નિશ્ચય સમજવા જેવું, નિશ્ચય એટલે ખરું, નિશ્ચય એટલે ખરું ને વ્યવહાર એટલે ઉપચાર. કે જેનો આ ચેતીતા છે, આ ચેતીતાથી જુદો કોઈ અન્ય ચેતીતા નથી. આ જાણનારો જાણનારને જાણે છે, આત્મા આત્માને જાણે છે, તો કહે છે કે જાણનારથી જુદો કોઈ બીજો જણાય છે. જાણનારો જુદો અને જણાય છે આત્મા એ જુદો, એ બે નથી. પરંતુ તેઓ બે સ્વસ્વામીનો પૂછો છે. જ્ઞાન તે સ્વ અને હું એનો સ્વામી, એમ માત્ર સ્વસ્વામી સંબંધનો અહીં સ્વસ્વામી સંબંધરૂપ વ્યવહાર, અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. અલ્પ વિરામ, આત્મા આત્માને જાણે, અલ્પ વિરામ, ત્યાં પૂર્ણ વિરામ થતો નથી. આહા, અદ્ભુત થી અદ્ભુત ચમત્કારિક વાત. જેના હૃદયમાં આત્માની રુચિ જાગી હશે એને આ સમજાશે. સમજાશે તો પણ લાયક જીવ ત્યાં સંતોષને પામતો નથી. એ તો જ્યાં સુધી પ્રત્યક્ષ શુદ્ધ આત્માનું સ્વસંવેદન જ્ઞાનથી આનંદદાયક જ્ઞાનથી અનુભવ ન આવે ત્યાં સુધી એ પ્રયત્ન ચાલુ રાખે. હું જાણું છું એમ પૂર્ણ વિરામ કરે નહીં. પરનું કરતાપણું છોડાયું, રાગાધીનું પરદ્રવ્યનું કરતાપણું છોડાયું, અને એ છોડાવવા માટે એટલું કેવું પડ્યું કે આત્મા રાગાદીનો ને પરનો કરતા નથી. ત્યારે શું છે સાહેબ, એનો જ્ઞાતા છે એમ કહ્યું. પછી કહ્યું કે પરનો જ્ઞાતા થવામાં પણ સાધ્યની સિદ્ધિ નથી. પરને જાણે આત્મા, એમાંય સાધ્યની સિદ્ધિ નહીં. અને આત્મા આત્માને જાણે, આત્મા આત્માને જાણે, એમાં પણ સાધ્યની સિદ્ધિ નહીં. સાધ્ય અહીંયા સમ્યક તત્વ, સમ્યક જ્ઞાન સાધ્ય છે. સમ્યક જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે ને, તો જ્ઞાનની પર્યાય, અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે અપ્રતિભૂત જીવને પ્રથમ સાધ્ય છે, અને સાધકને સમ્યક દ્રષ્ટિને મોક્ષ સાધ્ય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા ધર્માત્માને મોક્ષ સાધ્ય છે અને અજ્ઞાની પ્રાણીને પ્રથમ ભૂમિકામાં. સમ્યક જ્ઞાન એટલે આત્મ જ્ઞાન, જેમાં આનંદનો સ્વાદ આવે એવું જ્ઞાન, અનાકૂળ આનંદથી સભર એવું જ્ઞાન, મોહ રહિતનું જ્ઞાન, રાગ રહિતનું જ્ઞાન, દ્વેષ રહિતનું જ્ઞાન, કષાય રહિતનું જ્ઞાન, વિકલ્પ રહિતનું જ્ઞાન, ભેદજન્ય વિકલ્પથી ભિન્ન એવો અભેદજન્ય નિર્વિકલ્પ સ્વાદ આત્માનો આવે, એ પ્રગટ થાય. અનાદિ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને સાધ્ય પ્રગટ કરવા એવો ધર્મ છે આ ધર્મ. ખરેખર પરજ્ઞે છે, એ સ્વજ્ઞે પણ નથી. એક સૂક્ષ્મ નો ભેદ છે, એ આત્માનો ખરેખર ભેદ નથી. એક સૂક્ષ્મ જ્ઞાન નો એક ભાગ છે ઇન્દ્રિય જ્ઞાન, આત્માનો એક ભાગ નથી. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ આત્માનો એક અંશને ભાગ છે. અહીંયા ઓલું સામાન્ય લક્ષણ ન લે ઉપયોગો, લક્ષણમ ને ચૈતન્ય નું વિધાયી પરિણામ ઉપયોગી વાત અહીંયા ન લેવી. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ કરવો છે. જ્ઞાતા છો, રાગ નો પણ કરતા નથી. રાગ નો જ્ઞાતા છો તો ચોટી ગયો. અહીંયા કે છે કે એ તારું જ્ઞેય નથી, એ તારું જ્ઞેય નથી, એ પર જ્ઞેય છે. એટલે પર જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન એ પણ તારું નથી. શું કહ્યું? આ એનો કરતા નથી તો આનો જ્ઞાતા છો. હું જ્ઞાતા ના મારું જ્ઞેય કે ના એ તારું જ્ઞેય નથી. જો એ તારું જ્ઞેય હોય તો એને જાણતા તમે અતિન્દ્રિય આનંદ આપવો જોઈએ. પણ તમે આજ સુધી એક ઇન્દ્રિયથી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પતિન્દ્રિય, સંગની, અસંગની થઈને એ ઇન્દ્રિય જ્ઞાન વડે પર પદાર્થને તે જાણ્યા, પણ સંસારનો અંત આવ્યો નહીં. માટે આ મારું જ્ઞેય હોઈ શકે નહીં. જો એ મારું જ્ઞેય હોય તો એને જાણતા મને અતિન્દ્રિય આનંદ આવવો જોઈએ. તો જે જ્ઞેયને જાણતા અતિન્દ્રિય આનંદ આવે તો એ જ્ઞે અહીંયા ચોટી જાય. એ જ્ઞેથી જ્ઞાન તર થાય નહીં. ફિલ્મ જોવા જાય મને આનંદ આવે, લે બેઠો રહી જોઈએ એમ ત્રણ કલાક, ચાર કલાક, છ કલાક, આઠ કલાક, હા હવે કંટાળો મને ઊંઘ આવે. ક્યાં શું થયું? તને એ તારું જ્ઞે હતું ને તને સુખ આવે છે. લાડવા ખાવાનો સુખ આવે છે, એક લાડવા, બે લાડવા, ચાર, હા મને ઉલટી થશે. કા કા શું થયું? કે એમાં આત્માના ઉપયોગનો સ્વભાવ, એ આનંદ આવે ત્યારે ઉપયોગ ઠરે અને વિષય ન બદલાવે. જ્યાં સુધી આ પૂરતા થાય ત્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયને બદલાવ્યા વિના રહે નહીં. કેમ કે એનું જ્ઞેય નથી. જ્ઞેયથી જ્ઞાનતર થાય છે, માટે આત્માનું જ્ઞેય ખરેખર નથી. આને જાણતા આનંદ નથી આવતો. જાણનારને જાણતા આનંદ આવે છે. તો સાદી અનંતકાળથી પરમાત્મા પોતાના ઉપયોગમાં વિષય બદલાવતા જ નથી. એનો જે વિષય શ્રદ્ધામાં લીધો તો ચોથા ગુસ્તાને એ જ ઠરીને પાછી એમાં ને એમાં એ ડૂબકી મારે છે. એ તો એની જ્ઞાનની સ્વચ્છતા છે કે લોકાલોક એમાં જણાઈ જાય છે. લોકાલોકને જાણવા એનું જ્ઞાન જતું નથી. પોતાના સ્વચતુષને છોડીને પરમાદી શકે નહીં. એમ આ જ્ઞાનનો સ્વભાવ, પરને જાણું છું એ મારું જ્ઞેયને હું જ્ઞાતા, હા કે છે કે એમાં સાધ્યની સિદ્ધિ નથી. એમાં સમ્યક જ્ઞાન આનંદ નહીં આવે તને સમ્યક દર્શન ધર્મની પ્રગતતા નહીં થાય. પ્રભુ હવે મારે શું કરવું કે આત્મા આત્માને જાણે છે? 24 કલાક બીજેથી બેસી ગયો પાઠ લઈ, આત્મા આત્માને જાણે, હું મને જાણું, કાંઈ અનુભવ આવ્યો નહીં. હટ ગુરુ પાસે આવ્યો શિષ્ય, પ્રભુ આપે મંત્ર આપ્યો કે હું પરને જાણતો નથી, જાણનાર ગણાય છે, તો પણ મને સાધ્યની સિદ્ધિ ન થઈ. ત્યારે એને ઉત્તર આપે છે કે પરંતુ તેઓ બે સ્વસામી સંબંધ, એના વ્યવહારથી શું સાધ્ય છે? પર દ્રવ્યને જાણવું એવો વ્યવહાર, એનાથી સાધ્ય સિદ્ધિ નથી, નથી ને નથી. પણ આત્મા આત્માને જાણે છે એવા ભેદ રૂપ વ્યવહાર થી પણ સાધ્ય એટલે નિર્વિકલ્પ આત્મા નો અનુભવ આવી શકતો નથી. કઈ સાચી નથી. આત્મા આત્માને જાણે છે ને કઈ સાચી નથી. કઈ થોડું થોડોક આગળ લીધો કે નહીં, થોડોક આગળ લીધો કે નહીં, ન્યા ન્યા છો કે જ્યાં છો ત્યાં ને ત્યાં. આ તો ખેત સુધી પહોંચાડે એવું સમયસર સાધ્ય છે. કઈ સાધ્ય નથી તો પછી જ્ઞાયક કોઈનો નથી. જ્ઞાયક કોઈનો નથી એટલે જ્ઞાયક પરનો જાણનારો નથી અને જ્ઞાયક જ્ઞાયકનો છે એમ પણ નથી. જ્ઞાયક પરનો નથી અને જ્ઞાયક જ્ઞાયકનો છે એમ પણ નથી. તો શું છે કે જ્ઞાયક જ્ઞાયક છે બસ ત્યાં ખરી ગયો. જાણનારો જણાય છે, જાણનારો પોતે કરતા અને જણાયો માટે પોતે કર્મ, એવા બે ભેદ પણ એમાં કારકના ભેદ પણ એમાં નથી. અભેદ કારક રૂપે આત્મા જ્યારે પ્રણમે ત્યારે સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. અહીંયા સમ્યક જ્ઞાન ની વાત ચાલે છે. હવે એનો એનો કૌંસ છે, કૌંસ બહુ સારો કૌંસ કર્યો પંડિતજીએ, એટલે જયચંદ પંડિત થઈ ગયા જયપુરના, એને આ બધું કૌંસ કર્યો છે. એનું ગુજરાતી આપણા હિમંતભાઈ છે. આ રીતે અહીં એમ બતાવ્યું કે હા એમાં એક જ વાત છે, કેમ કે એમાં થોડો એને ખ્યાલ આવી ગયો છે અને એ ભેદને ઓળંગી જશે. એ ભેદને ઓળંગી જશે કેમ કે આત્મા આત્માને જાણે છે એવો જે ભેદ એને દેખાય છે એને અમુક પ્રકારની નિર્મળતામાં એને ખ્યાલ આવે છે કે આ આ ભેદ પણ વસ્તુના સ્વભાવમાં નથી. એટલે કર્તા બુદ્ધિનો ઝેર ઉતરી ગયા પછી પરને હું જાણું છું એવો અજ્ઞાનમય ઇન્દ્રિય જ્ઞાનજન્ય જે પક્ષ શું કહ્યું કે હું પરનો કરતા તો નથી પણ પરનો હું જાણનાર નથી, કે જે અજ્ઞાનમય ઇન્દ્રિય જ્ઞાનજન્ય હું પરને જાણતો આવ્યો એમાં પણ મને સાધ્યની સિદ્ધિ થઈ નથી. એમ બે પ્રકારનો નિષેધ કરતા એને જ્ઞાનની પર્યાયમાં અમુક પ્રકારની નિર્મળતા આવી ગઈ છે. શુદ્ધતા નથી આવી પણ નિર્મળતા આવી ગઈ છે. ઘણો વ્યવહારનો પક્ષ ઓગળી ગયો છે અને પક્ષાતિક્રાંત થવાનો કાળ એને પાકે છે. ત્યારે જાણનારો જણાય છે હું કરતા અને આ જ્ઞાનની પર્યાય કર્મ એવા ભેદ કારકનો નિષેધ કરીને કરતા હું કર્મ પણ જાણનારો પણ હું ને જણાયો તે પણ હું, એવા બે પ્રકારના વિચારને ઓળંગતો એ થઈ જાય છે આત્મા. કેમ કે અવલા અસલ જે બહુ આકરા કરતા બુદ્ધિના અને હું જાણનાર એ બે ને અધ્યોષાન થયું પરમાત્માએ. આ પરમાત્માએ કહેલી વાત કે આત્મા ઉપરને મારી શકું જીવાડી શકું એ અધ્યોષાન છે, અજ્ઞાન છે, મિથ્યા. એમ જીવ અજીવ ભૂતગલ ધર્મ ધર્મ આકાશ ને કાળ એને હું જાણું છું એ પણ અધ્યોષાન છે. એના જેવું અધ્યોષાન કે હું ઉપરને મારી શકું છું એવું જે પાપ, એવું જ આ પાપ છે કે હું ઉપરને જાણું છું એમ આચાર્ય ભગવાને આ વાત બંધ અધિકારમાં મૂકી. એ ભાવબંધનો પ્રકાર છે. હું રાગને પરને કરું અને બીજા જીવોને મારી શકું ને જીવાડી શકું એવો જે તારો અભિપ્રાય છે એ અધ્યુષાનના મિથ્યા તો જ્ઞાન છે. આ એના જેવું જ ભાવબંધ હું પરને જાણું છું. સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મ ધર્મ આકાશ કાળ, સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્યનો હું જાણનાર છું. હું જ્ઞાતા ને મારું જ્ઞેયા અધ્યોષાન છે. અને કલસ્ટિકાકારે એને એમ કહ્યું બીજા શબ્દોમાં અધ્યવસાનનો અધર્વણ, અધ્યવસાનનો અધર્વણ, અધ્યવસાન કુમકુમ ભગવાનનો શબ્દ છે. ભૂતન સિદ્ધાંત શાસ્ત્રી આ પ્રશ્ન પૂછો. બપોરે ચાલ્યું બંધ અધિકાર ચાલતો હતો ગુરુદેવની હાજરીમાં અને ગુરુદેવે ફરમાયું કે ધર્માર્થ કાય ને હું જાણું છું, તારો અધ્યવસાન જા, પાપ છે મોટું. ત્યારે પછી સાંજના હું ભૂષણ સિદ્ધાંત શાસ્ત્રી ને મુરબી ખેમચંદભાઈ ત્રણેય જાતા હતા ફરવા, હારે ત્રણ જતા અમે જીથીના રસ્તે. ત્યારે ભૂષણ સિદ્ધાંત શાસ્ત્રી એ પ્રશ્ન કર્યો કે ભાઈ આ આજે શું આવ્યું? કાયદે આત્મા જાણે છે એ બંધ અધિકારમાં કહીને ભાવ બંધ એટલે અધ્યવસાન કહ્યું, આ શું? એમ એને પ્રશ્ન કર્યો એટલે મેં એમ કહ્યું, મેં કહ્યું આ પ્રશ્ન તમે ગુરુદેવને રાત્રિ ચર્ચામાં આપણે અહીંથી ફરવા જઈને પૂરું થાય અને ગુરુદેવને પૂછજો. એમ કે એ મંડિત હોય ને એ કંઈ આપણે કહીએ તો એને સમાધાન ન થાય, એટલે આપણે મહાપુરુષની હાજરી છે અને તમે ખુશીથી પૂછજો એટલે બધાને જાણવાનું પણ મળે. એટલે જેવી અમે સ્તુતિ પૂરી થઈ અને ફટ પૂછ્યું ભૂષણ સિદ્ધાંત શાસ્ત્રી કે સાહેબ આજે આવ્યું આ શાસ્ત્રમાં કે આ આત્મા છે એ ધર્માથી કાય આદિ બધા પદાર્થોને જાણે છે પર નહીં, એ અધ્યોષણ વિજ્ઞાન અજ્ઞાન મહાપાપ આ શું? જાણવામાં શું પાપ? એને પોતાનું માને તો મમતા થાય તો પાપ થાય, એને હું કરું એવું અભિમાન કરે તો અધ્યવસાન વિખ્યાતોનું પાપ લાગે, પણ જાણવું એ તો પરને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. પરને જાણવું જ્ઞેયને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે, કે સ્વને જાણવું એ સ્વભાવ છે કે પરને જાણવું એ સ્વભાવ છે એ ભૂલાઈ ગયું, આખું ભૂલાઈ ગયું, મોટો મોટો પાપ થઈ ગયું. હા, એ વાત અહીંયા કહે છે. એ જ વાત બીજા શબ્દો દ્વારા બીજી રીતે અજ્ઞાની જીવને પરના જાણવાનો પક્ષ હોવાથી ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ છે, અટકતી નથી. અને ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાતો નથી. મને બરાબર યાદ છે, અમે ત્રણેય જણા જતા હતા પાછા રસ્તામાં પૂછ્યું એને ગુરુદેવને આ પ્રશ્ન આ પૂછો કે સમાધાન બરાબર કરશે. વાત એવી છે કે કરતા બુદ્ધિ છોડાવવા માટે તું એનો જ્ઞાતા છો એમ જ પાઠ પાઠ એક એક પાઠ ધીમે ધીમે અપાય ને, એક સાથે બધા પાઠ આપી શકાય નહીં, બધું કહી શકાતું પણ નથી. અને ક્રમે ક્રમે એ જ્ઞાનીઓ જેમ જેમ જીવોને પચતું જાય તેમ તેમ ઊંચો ખોરાક આપતા જાય. ચાયપોરમાંથી ઉઠ્યા પછી એને દૂધભા પૂરી આપતા છે, ભારે ભાઈ આપે આપી શકાય જાણાતી જાય. પછી ચાયપોરમાંથી હોય તો એને ધીમે ધીમે પેલા મગનું પાણી ને હાથે ધીમે ધીમે એને ખોરાકે ચડાવે. એ પહેલામાં પેલું ગુરુદેવે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા નથી, પેલો પાઠ ગયા તો પછી આત્મારાધનો કરતા નથી એમ કહ્યું. હા, એમ ધીમે ધીમે કરતા 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 મોક્ષના પરિણામનો પણ ભગવાન આત્મા આકાર કે કરતા કરતા નથી થાય છે એનો જાણનારો છે, થવાયો થાય એમ જાણે. જ્ઞાયકને જાણતા પોતાના પરિણામ થવાયો થાય એમ જાણે એને જ્ઞાની કહેવામાં આવે છે. એવી ઘણી વાતો સૂક્ષ્મ ધીમે 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 જેમ જેમ આપણી હોજરી પણ એને ખબર છે કે આ હવે પચાવી શકશે એટલે બધી ઝીણો ખોરાક આપવા મંડે. અને હારે કોળી પણ એવી આપે કે એને ઊંચામાં ઊંચો ખોરાક પચી જાય, બદામનો હલવો પણ બદામનો મેસૂ પચી જાય એવી ગોળી પણ હારે આપતા જાય, પ્રેમની કરુણાની. હવે અહીંયા કહે છે કે આ રીતે અહીં એમ બતાવ્યું કે બહુ સારી વાત, આમાં ટૂંકાણમાં બધી મૂકી દીધી છે આખો સાર. આ રીતે અહીં એમ બતાવ્યું કે ટીકાકાર આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે, એનાથી આત્માના સાધ્યની સિદ્ધિ થતી નથી. તો આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ આત્મા પોતાને જાણે છે, આત્મા આત્માને જાણે છે, એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. એ બે વ્યવહાર છે, જ્ઞાયક નાયક છે, નિશ્ચય છે. સાધ્યની સિદ્ધિ પરદ્રવ્યને જાણે એમાં સાધ્યની સિદ્ધિ નહીં, અને આત્મા આત્માને જાણે છે એવા ભેદરૂપ વ્યવહારથી પણ સાધ્યની એટલે નિર્વિકલ્પ ધ્યાન એમાં આવતું નથી. આ નિર્વિકલ્પ ધ્યાનમાં સમય કશું પ્રગટ થાય ભાઈ. નિર્વિકલ્પ ધ્યાનમાં બાધક પર પદાર્થનો કરતા, રાગનો કરતા, પરનો જાણનારો, જાણનારને જાણવું એવો ભેદ. આ ચારે ને ઓળંગે ત્યારે અંદરમાં જવાય. હજી પેલે ટોળીએ માખી કે આ ભાષા હું નથી કરી શકતો, તો કોણ કરી શકે? આ તો હું હલાવી શકું. આ પંખો વીજળી થી ચાલે છે, અરે વીજળી એને અડતી નથી, પંખો પંખા થી ચાલે છે. નિમિત થી પણ નિરપેક્ષ ઉપાદાન છે, એવું ઉપાદાન નું જ્ઞાન નિરપેક્ષ કરે પછી નિમિત નું વ્યવહાર નું જ્ઞાન એ સાચું. પણ વેપારી ને ગુરુદેવ કહેતો હતા, વેપારી ને આ તત્વો નો અભ્યાસ કરવાનો ટાઈમ ન મળે. પ્રવણભાઈ એક ગુરુદેવ કહેતા હતા કે અભ્યાસ કરવાનો ટાઈમ પણ અમારા જૂના મિત્ર છે પરણભાઈ, અરે ભાઈ થોડો ટાઈમ આમાં કલાક બે કલાક ત્રણ કલાક આમાં પોતાના આત્માના હિત માટે પોતાને ટાઈમ કાઢવો જોઈએ. એમાં આત્માનું હિત છે, આમાં વન વે ટ્રાફિક છે, આમાં એકલો નફાનો વેપાર છે. કથનચિત નુકસાન ને કથનચિત નફો એમાં નથી. ઓલા વેપારમાં તો નુકસાન પણ જાય ને નફો પણ થાય, પણ આ વેપારમાં એકલા નફાનો વેપાર, જેમાં કોઈની વિકથા નહીં, કોઈનો વિચાર નહીં, અન્ય દ્રવ્યનો વિચાર છૂટી જાય, એકલો આત્માનો વિચાર ચાલે. એમાંય દ્રવ્યનો, ગુણનો ને પર્યાયનો, એમાંય પર્યાયને ગૌણ કરે, પછી ગુણને ગૌણ કરે, અને ગુણીનો વિચાર આવે એને પણ છોડે અનુભવ. વિકલ્પ એમ છૂટી જાય એમ. અરે આત્મા પરને જાણે છે એમાં સાધ્ય, પરને કરે છે એમાં તો સાધ્યની સિદ્ધિ છે જ નહીં. રાગને કરે છે એમાં સાધ્યની સિદ્ધિ, કુંજને કરે આત્મા એમાં તો સાધ્યની સિદ્ધિ છે જ નહીં, તો અજ્ઞાન છે. પણ કુંજને જાણે એમાં સાધ્યની સિદ્ધિ નથી, કેમ કે કોઈ ફર્ક નહીં છે. અને આત્મા આત્માને જાણે છે એવા ભેદમાં પણ આત્માનો અનુભવ થતો નથી. ત્યારે શું કરવું કે આત્મા આત્માને જાણે છે એવા ભેદને ઓળખીને જે છે તે છે, બસ જે સ્વરૂપ જીવતો જે સ્વરૂપ છે ગ્રાહક નાયક છે એમ કહ્યું. પોતે પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી રૂપ અંશીવાર છે, નાયક નાયક છે, નિશ્ચય છે. એટલે આ રીતે એની નિશ્ચયનો થઈ ગયો પ્રકાર. હવે એનો ગળ કે ચાલે છે આપણો મૂળ વિષય. ભાવાર્થ 100 ને 215 કળશ એનો ભાવાર્થ ફરીથી લઈ અને થોડુંક અનુસંધાન પેલું લીધું હતું 500 પાના ઉપરનું, એનું થોડુંક લેવા દેવું એટલે ફરીથી લઈ. આને લગતો વિષય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી, પણ પ્રવેશી ગયું એવી ભ્રાંતિ થાય જીવને તો અજ્ઞાન છે. એ કઈ નોટ કરવા જેવો પ્રકાર નથી. અજ્ઞાની ની વાત કઈ નોંધવા જેવી હોત કે અમારી વાત આટલી તો તમે રાખો, આટલું તો સાચું છે કે ના જોઈએ સાચું નથી, તારું 100 એ 100% ખોટું છે જ્ઞાની કે ભાવાર્થ શુદ્ધ નહીં ની દ્રષ્ટિથી. આ રાત્રે આપણે વાત થઈ હતી ને ભાઈ, શુદ્ધ નૈની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આમ લાગે થોડું કે આવી વાત થોડું નથી. હવે સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં અમે આવ્યા અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી, આ વાત શું? એ વાત તેની ખબર જ પડતી નથી. અન્ય દ્રવ્ય તારા આત્મામાં પ્રવેશી ગયો એવી તારી એ બુદ્ધિ છે, સાંભળ એનો ખુલાસો આવશે ત્યારે તમે કાન પકડાશે કે હા આ મારી ભૂલ હતી. એનો આધાર આપણે લેશું પછી. હમણાં શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં એટલે અન્ય દ્રવ્યના ગુણ પર્યાયનો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં બિલકુલ પ્રવેશ થઈ શકતો નથી. મા સિદ્ધાંત એનો આધાર પછી 500 પાના ઉપર લેશો. આમ તમે નહોતા એ વખતે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો એને એના દ્રવ્ય ગુણ અને પર્યાય અને એના ધર્મો જે કંઈ હોય એના ધર્મો ગુણો કારકો અને ધર્મો એ પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે જણાય ખરા પ્રતિભાસે છે. તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. અહીંયા આમાં કંઈ દોષ લાગતો નથી. આમાં કંઈ મોહ રાગને થાય નહીં. જણાય છે માત્ર, પણ જાણતી વખતે ભૂલે છે ત્યારે મોહ રૂપે પરણી જાય. એ આપણે લેશો. કઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી. જ્ઞેય જ્ઞાનમાં જણાય તેથી જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી અને જ્ઞેય કાંઈ જ્ઞાનરૂપ થતું નથી. તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં આ એકબીજામાં એકબીજાનો પ્રવેશ દેખાતો નથી. તેથી એકબીજા એકબીજાને અડતા નથી દ્રવ્યગુણ પર્યાય. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને અહીં કર્મનો પ્રતિભાસ દેખીને રાગરૂપે આત્માનું પરિણમવું અશક્ય હોવા છતાં હું પરિણમી ગયો એમ માનતો થતો તે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે. એ લેવું છે આપણે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને એટલે જણાતા દેખીને દેહાદી જણાય જ્ઞાનમાં, પણ દેહ આત્મામાં આવતો નથી. તો આત્મામાં જે આવે નહીં અને છતાં કે દેહ મારો એ તારી મોટી ભ્રમણાને ભૂલ છે. જ્ઞાન મારું એમ નથી આવતું તને, દેહ મારો જ્ઞાન મારું. કુટુંબ પરિવાર જણાય એ મારું નહીં, મારું તો જ્ઞાન. દિવસમાં 2-4 વખત યાદ કરે કે આમાં મારું શું છે. બંગલામાં બેઠા હોય જામનગરના જમનાલભાઈ, આ તો જમનાલભાઈનું નામ હો બાકી બધાને, હા હા, કે આમાં મારું શું છે. અરે મારું તો જ્ઞાન છે. આમાં જે જણાય છે એ કાંઈ મારું નથી. જો મારું હોય તો મારી સાથે ત્રણેય કાળ રહેવું જોઈએ. ત્રણેય કાળ રહીએ તે મારું. મારું તો જ્ઞાન મારું, બાકી આ બધું મારું નહીં. એમ થોડો થોડો વિચાર કરે તો એને પર પદાર્થ પ્રત્યેની તીવ્ર આશક્તિ, તીવ્ર મોહ, તીવ્ર મમતા હોય એ ગળવા માંડે. અને પછી ટળવાનો કાળ પણ પાકી જાય. ગળે તો ટળે, પણ હજી ગળવાનું ઠેકાણું નહીં તો ટળે ક્યાંથી? તો આનંદ મળે. ગળે ટળે તો આનંદ મળે. ભો ટળે તો આનંદ જ આવે ને. બરાબર છે. તેવું જ્ઞાન ને સ્પર્શતા. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો, આ લોકો એટલે અજ્ઞાની પ્રાણીઓ, આ લોકો એટલે અજ્ઞાનીઓ જીવો. પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે. જાણે કર્મમાં થતો રાગ ને દ્વેષ સુખ ને દુઃખ એ જાણે મારામાં ગરી ગયા. તારામાં કર્મના પરિણામ જે રાગ દ્વેષના એ તારામાં ક્યાં આવે છે? એ તો કર્મની સત્તામાં છે. હરીસાની સત્તામાં અગ્નિની ઉષ્ણતા ને જ્વાળા અરીસામાં ક્યાં પેઠી છે? એ તો બાળક લાગે, બાળકને મમ્મી મમ્મી આગ લાગી અરીસામાં, જલ્દી પાણી નાખો નકર બંગલો હળકશે. બોલો છોકરો કે મમ્મીને, મમ્મી ટાઢે કલેટ કે જવાબ આપે, બેટા અરે શું બેટા બેટા કરો, જલ્દી પાણી. બેટા પધરાગમાં અરીસો હળકતો નથી, અગ્નિ સળગે છે. અગ્નિ જુદી છે અને અરીસો જુદો છે. અરીસો ટાઢો છે અને અગ્નિ ઊની છે. પણ તમે ધીમે ધીમે આ મને અત્યારે બોધ આપો છો એના કરતા પેલું પાણી નાખો એને ઠારો અને પછી તમે મને ઉપદેશ આપો કે બેટા અરીસો ઠંડો છે. એમ જ્ઞાનીઓ કે છે કે તારા જ્ઞાનની સ્વચ્છતામાં દ્રવ્ય કર્મનો રસ, રાગ દ્વેષ અને સુખ દુઃખ એની સત્તાના પરિણામ છે એ તારી સ્વચ્છતામાં માત્ર જણાય છે. ભાઈ હે ભવ્ય આત્મા, તારામાં જ્ઞાન છે અને કર્મમાં રાગ દ્વેષ મોહ એ કર્મની સત્તામાં છે, એ તારી સત્તામાં પ્રવેશી શકતો, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશવાનો નિષેધ વર્તે છે. આ તને કેમ ભ્રાંતિ થઈ ગઈ, જે બોલા બાળકને ભ્રાંતિ થઈ કે અગ્નિ આવી ગઈ અરીસામાં, એમ તને ભ્રાંતિ થઈ છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આવી ગયા મારામાં, તારી સત્તામાં નથી, જ્ઞેયની સત્તામાં છે, જ્ઞાનની સત્તાથી જ્ઞેયની સત્તા ભિન્ન છે, જ્ઞેય જ્ઞાનમાં સ્પર્શ કરતો નથી અને જ્ઞાન જ્ઞેયને સ્પર્શ કરતો નથી. ઝીણી વાત છે, જરા લે શું શાસ્ત્રનો આધાર છે આપણી પાસે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો પર જ્ઞેયો, જ્ઞાનને પર જ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે. આ જાણે એ દ્રવ્ય મારામાં આવી ગયા, રાગ દ્વેષ સુખ દુઃખ મારામાં ઘૂસી ગયા. અરે રાગ દ્વેષ સુખ દુઃખ તારામાં ઘૂસી શકતા નથી, જ્ઞેય અને જ્ઞાનને અત્યંત પરસ્પર અભાવ છે, એ જ્ઞેયના પરિણામ છે. જ્ઞાનના પરિણામ જીવમાં થાય અને જ્ઞેયના પરિણામ જ્ઞેયમાં થાય. કર્મ જ્ઞેય છે અને કર્મના જેમ લોકર્મના પરિણામમાં સ્પર્શ સ્કંધ વર્ણ છે, એમ કર્મના પરિણામ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એ બધા કર્મના દ્રવ્ય કર્મના પરિણામ છે, એ અસંગના આશ્રવો છે. એ ભાવ કર્મ દ્રવ્ય કર્મનું છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મનું. ભાવ કર્મ જ્યાં પ્રતિભાસે, રાગ જણાય હું રાગી, ક્રોધ જણાય હું ક્રોધી. કેમ કે દ્રવ્ય કર્મના પરિણામનો પ્રતિભાસ દેખીને જાણે એ જ્ઞાનમાં આવી ગયા, એમ માનીને હું ક્રોધી હું રાગી હું દેશી એમ તું કરી રહ્યો છો. અરે હું તો જ્ઞાનમય આત્મા છું ને ક્રોધી તો પૂતગલ છે, હું નિરાગી પરમાત્મા છું ને રાગી તો પૂતગલ છે, એવું ભેદ જ્ઞાન કરતું એકવાર. જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થતા જ્ઞાન સ્વભાવથી ચૂત થાય છે. હા હા હા, જ્ઞાન સ્વભાવને છોડી દે છે અને જ્ઞેયને પોતાનું માને છે, નિમિત્તને પોતાનું માને છે, ઉપાદાનની દ્રષ્ટિ રાખતી નથી, તેમના પર કરુણા કરીને. આ હા, કરુણા કરીને આચાર્ય ભગવાન કહે છે, હો હે અરીસો ટાઢો છે, અગ્નિ ઉષ્ણ છે, બાપુ તું સમજતો ખરો? એ તો સમજાય છે, એ વાત તો સમજાય છે. અમે મોટા થઈ ગયા, હવે અમે કઈ બાળક નથી કે મમ્મીને કહીએ કે અરીસો ઊનો છે. ભાઈ અમે તો કહી છે અરીસો ટાઢો અને અગ્નિ ઉષ્ણ, તો હવે તું એમ કેમ કહેતો નથી કે હું જાણનાર અને રાગ દ્વેષ મોહ એ કર્મના પરિણામ, જ્ઞેય મારાથી તદ્દન ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કેમ કરતો નથી, અને જ્ઞેયના પરિણામને આત્મામાં કેમ ખપી દીધા, જેમ અગ્નિની ઉષ્ણતાને બાળક દર્પણમાં ખપીને બેઠો તો એમ અજ્ઞાની જીવ કર્મના પરિણામને આત્મામાં ખતવીને બેઠો છે. આ ખતવણી ફેર મોટું, આ કોકના ખાતાનો માલ કોકના ખાતામાં ખતવી નાખો અને પછી ઉઘરાણી કરવા માણસને મોકલો, ટેલિફોન કર્યો કે ભાઈ ઓલા 40,405 રૂપિયા અમને તમને માલ મોકલો, અને તમે અત્યાર સુધી મહિનો દોઢ મહિનો બે મહિના થયા અને કેમ મોકલતા નથી, કે શું ફરીથી ગયો છે શેઠ? આ શું આમ કેમ પૂછે છે? આપણે માલ મોકલો, આપણે એને બિલ મોકલું, આ ખાતાવી બોલે છે, એના ખાતું શેઠ હું તમારા નામની ખાતાવી ખોલીને સામે બેઠો છું. શેઠ કે છો ને કે કેના ખાતું, કેનું ખાતું ખોલ્યું? કે રવજી દુલમજી? તો હા, રવજી દુલમજી નું ખાતું ખોલીને બેઠો છું. આપનું નામ રવજી દુલમજી છે? હા, મારું નામ રવજી દુલમજી હતું. ખાતું કોનું? કે રવજી દુલમજી નું. આ મારા સામે ચોપડો ટેલિફોન કરતા કરતા હું ચોપડો જોઈ ખોલીને બેઠો છું કે શેઠ કઈ ભૂલ થઈ જાય છે, હો ખતવણી ફેરી છે, અમને માલ તમે મોકલો નથી, તમે જરા રસીદ બુક નોંધ બુક તમે જુઓ, તમારા માણસને પૂછો, અને જો અમને માલ મોકલો હોય, રસીદ અમને મોકલી હોય તો અમે રૂપિયા મોકલવા તૈયાર છીએ. ત્યારે શેઠનો ચમકારો થયો કે સારું, કાંઈ મહેતાજીની ખતવણી ભૂલ થઈ ગઈ હશે. એમ જ્ઞાનીઓ કે છે કે કોકના પારકા ભાવને તું પોતાના ભાવ માની લ્યો છો, આત્મામાં ખતવી નાખત, ચેતન પરમાત્માના ખાતામાં જળના ભાવને ખતવી રહ્યો છો, તારી મોટી ભૂલ. થાય છે માટે પાછો ફરતું જ્ઞાન ને જ્ઞેય ભિન્ન છે એમ. હવે આગળ અત્યારે ટાઈમ થઈ ગયો, ચલો 500 નંબર ના પાના નો આધાર આપીને ફરીથી કાલ
ભ્રાંતિ દૂર કરી દીધી. રાગ બીજે થાય છે, મારામાં જણાય છે એ સાચી વાત છે, પણ મારામાં થાય છે એ અજ્ઞાન છે. મારામાં જણાય છે એમાં વાંધો નહીં, તને જ્ઞાનને જાણતા એ જણાય જુદું રાખ્યું, પણ મારામાં થાય છે તો સિદ્ધાંત ખલાસ થઈ ગયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય પ્રવેશ થઈ શકતો નથી, તો તે પ્રવેશ કરી નાખ્યો એમ. એ બહુ 500 પાનું છે ને, હું અવાજ નવાજ લેતો હતો. પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે એ પહેલા નિર્ણય કરતી વખતે શું એને વિચાર કરવા, એ વાત હતી ને
બરાબર.
બે મિનિટ પછી કહીએ આપણે. એવો એક ત્રિકાળ નિયમ છે કે જ્યારે જ્યારે જેને ત્યારે ત્યારે પ્રથમ એને હંમેશા એક તો મનુષ્ય ભાવ મળે, સંઘની પચિંદી પણ હોય, અને બીજું સાચા દેવગુરુ શાસ્ત્રનો એને યોગ હોય. યોગ હોય ઉપરાંત એને દેશના લગથી પ્રત્યક્ષ સાંભળવાનો પણ એને યોગ મળે. કેમ કે સમ્યક દર્શન થવાનું છે, એની પૂર્વ ભૂમિકામાં એની જે તૈયારી રૂપનો જે સંયોગ નિમિત્ત એ નિમિત્ત કુદરતી હોય છે. હવે એ સાંભળ્યા પછી સમ્યક દર્શન થવા પહેલા એ સાંભળીને પોતાના શુદ્ધાત્માનો નિર્ણય કરે છે, અને નિર્ણય કર્યા પછી એ પોતાને અનુભવ થાય છે. તો અનુભવ પહેલા જે દેવગુરુ શાસ્ત્રનો યોગ મળ્યો એમાં ગુરુએ ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો, એટલે આ ભેદ જ્ઞાનના મંત્રને એણે અપનાવ્યો. ભેદ જ્ઞાન બે પ્રકારે છે, એક સવિકલ્પ અને એક નિર્વિકલ્પ. પહેલાં હંમેશા સવિકલ્પ ભેદ જ્ઞાન હોય છે માનસિક વિચારમાં. જ્યારે માનસિક વિચારમાં ભેદ જ્ઞાનનો વિચાર હોય ત્યારે 5 ઇન્દ્રિયનો વ્યાપાર તદ્દન બંધ થઈ જાય છે, એ લબ્ધરૂપીય છે. પછી 5 ઇન્દ્રિયના જે વિષયો છે રૂપી પદાર્થો એને જાણવામાં એનો ઉપયોગ રોકાતો નથી, એટલે કેવળ મનનો વિચાર આવે છે. મનના વિચારમાં પણ એ પોતાના આત્મા સિવાય જે બીજા 6 દ્રવ્યો એનો વિચાર એ છૂટી જાય છે. દેવગુરુ શાસ્ત્રનો વિચાર પણ છૂટી જાય છે. પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે એ ભેદ જ્ઞાનમાં એમ નિર્ણય કરે છે કે વર્તમાન દેહાદી સંયોગથી તો હું ભિન્ન જ છું, સર્વથા ભિન્ન છું, અને જે આ રાગાદી થાય છે રાગ દ્વેષ સુખ દુઃખ એનાથી જુદો હું જ્ઞાનમય આત્મા છું, જ્ઞાયક છું. અને જે આ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલે છે એ 5 ઇન્દ્રિયના ઉઘાડથી પણ ભિન્ન, અને જે મન દ્વારા હું આ વિચાર કરું છું ભેદ જ્ઞાનનો એ ભાવ મનથી પણ હું ભિન્ન છું. કેમ કે ભાવ મન એ મારી ચીજ નથી, જેમ રાગાદી મારી ચીજ નથી એમ ભાવમન પણ મારું નથી, એટલે એનાથી પણ એ ભેદ જ્ઞાન કરે છે. ઇન્દ્રિય જ્ઞાન અને રાગાદી હું જુદો છું એમ એ વારંવાર ચિંતન કરે છે, વારંવાર સવિકલ્પ ભેદ જ્ઞાન કરે છે. એમાં શું થાય છે કે એમાં એને પોતાનું જેવું સ્વરૂપ પોતે સાંભળ્યું છે અને સાંભળીને આ કાને સાંભળીને આ કાને કાઢતો નથી, પણ અંદરમાં ઉતારે છે, ઘોલન કરે છે, મનન કરે છે, અને વારંવાર એની જુદાઈ જાણે છે. બે વચ્ચે જુદાઈ છે એમ વારંવાર જુદાઈનો એ વિચાર કરે છે, દિવસમાં 1 વખત, 2 વખત, 4 વખત, 5 વખત એ પ્રકારે પ્રેક્ટિસ કરે છે જુદાઈ. હવે એ પ્રેક્ટિસ જ્યારે કરે છે ત્યારે રાત્રે તો ઊંઘી જાય છે અને પછી સવારનો પાછો વિચાર કરે છે ભેદ, તો જે આગલે દિવસે અથવા આગલા દિવસોમાં જે એને ભેદ જ્ઞાનનો વિચાર કરીને પોતાના જ્ઞાન અને શ્રદ્ધાને એને નિર્ણયમાં મજબૂત બનાવ્યા છે, એટલે મજબૂતી તો ડિપોઝિટ રહી જાય છે. ડિપોઝિટ એટલે લબ્ધમાં રહી જાય છે, લબ્ધમાં રહી જાય છે, અને એ એકલી ધારણામાં રહેતી નથી, પણ ધારણાથી પણ વન સ્ટેજ આગળ એ પ્રકારનો એનો અંદરમાં નિર્ણય થઈ જાય છે, અને પછી દિવસો દિવસ એનો નિર્ણય વધે છે અને એ દ્રઢતા થાય છે, અને એ જે એનું વીર્ય છે એ એના નિર્ણયમાં જે કામ કરે છે વીર્ય, એવું હવે બીજે કામ કરતું નથી, એટલો એના વીર્યમાં ફેર પડી જાય છે. જ્યારે એ શુદ્ધાત્માનો વિચાર કરે છે અને જ્યારે એ વિચાર કરે છે ત્યારે એને કાંઈક વસ્તુનું વલણ થતું દેખાય છે, વસ્તુ તરફ એ વળે છે અને પરથી ખસે છે, એવું એને પ્રેક્ટિકલ જ્ઞાન થાય છે. એ વખતે પોતાને ખબર પડે છે, એ વાત પોતે જ જાણી શકે, બીજો કોઈ જાણી શકતો નથી. એમ કરતાં એ પ્રકારે ભેદ જ્ઞાન કરતાં સ્વભાવનું લક્ષ રાખી અને એનો જુદાઈ જાણ છે એટલે સ્વભાવ ઉપર જ એની નજર છે, આના જોરે જ એ ભેદ જ્ઞાન કરે છે, અસ્થિના જોરે જ નાસ્તી છે એમ વારંવાર વિચારે છે. તો ત્યાર પછી એને નાસ્તિનો વિચાર છૂટીને એકલો અસ્થિનો વિચાર આવી જાય છે, તો એને ધારણાથી પાર આ પ્રકારનો નિર્ણય થતાં એને દ્રઢતા વધતી જાય છે દિન પ્રતિદિન. હવે એ દ્રઢતા એટલી માત્રામાં વધી જાય, એ દ્રઢતાનો પ્રકાર એટલી માત્રામાં વધી જાય કે પછી એ જે નિર્ણય કરે એમાં એ નિસંગ થાય છે, પછી એ સંબંધેનો નિર્ણય કરવાનો છૂટી જાય છે. નિર્ણય થઈ ચૂક્યો કે હું આજ છું, અનુભવ બાકી છે, એના અનુમાન જ્ઞાનમાં સ્વરૂપ આવી ગયું, એવો એક નિર્ણય થઈ જાય છે. એ નિર્ણય પછી કોઈને જલ્દી અનુભવ થાય છે અને કોઈને થોડોક ટાઈમ લાગે છે. હવે એ જે નિર્ણય કર્યો એને અકર્તાનો જ્ઞાયકનો નિર્ણય કર્યો છે, અકર્તા કયો કે જ્ઞાયકનો નિર્ણય. પછી એ અનુભવના કાળે એક થોડીક કડી બાકી હતી એ એને મળી જાય છે, બીજું પડખું જે જ્ઞાનનું છે એ એને મળી જાય છે, કે જાણનારો જણાય છે, જણાયો તે હું ને જાણનારો તે હું, એમાં કોઈ બે પ્રકારના ભેદ નથી, એવો એક જ્ઞાનના પડખાથી જ્યારે આત્માની સન્મુખ થાય છે જીવ, ત્યારે એ સન્મુખ થયો તે થયો, પછી અંદર ગયો જાય છે, પછી એમાંથી પાછો ફરતો નથી. માટે પહેલા શુદ્ધ આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો, પૂર્વ ભૂમિકાનું બહુ સારું વર્ણન કર્યું છે. વારંવાર એને અભેદનો સામાન્યનો વિચાર કરવો જોઈએ કે સામાન્યમાં વિશેષનો અભાવ છે, એવું સામાન્ય તત્વ તે હું છું, એટલે મારામાં પરિણામ જ નથી, કોઈ પર્યાય જ મારામાં નથી, હું અપરિણામી છું, નિષ્ક્રિય છું, નાયક છું, ત્રિકાળ શુદ્ધ છું અને નિત્ય નિરાવરણ છું, કૃત્ય કૃત્ય છું, કંઈ કરવાનું મારામાં નથી, કરવા કોઈ કોઈ ક્રિયા કરવી એ મારો સ્વભાવ નથી, જેવો સ્વભાવ છે એવો એને વારંવાર આત્મામાં જ્ઞાનમાં એને અંતર્મુખ થઈને આવ્યા કરે, એક વલણ એ જાતનું થાય પછી તો વારંવાર એને એ વિચાર આવ્યા કરે બહુ, અને દ્રઢતા એકદમ વધતી જાય, એ દ્રઢતા વધતી એવી એક પરાકાષ્ઠાએ પહોંચી જાય કે અપૂર્ણ નિર્ણય આવી. પેલા થોડોક ટાઈમ વાર લાગે પણ એને નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કરતી વખતે, દ્રષ્ટિના નિર્ણય કરી વખતે વખતે એને શ્યાદવાદનો આધાર ન લેવો. એકદમ પ્યોર સમ્યક એકાંત જે છે એ સમજી ગયા. જો તમે શ્યાદ પદમાં આવી ગયા, શ્યાદવાદમાં આવી ગયા, તો અપેક્ષિત ધર્મમાં તમે આવી ગયા, નિરપેક્ષ ગુણોમાં તમે ના આવ્યા. નિરપેક્ષ ગુણોથી તમારી નજર સાપેક્ષમાં ફરી ગઈ, કેમ કે શ્યાદવાદ છે એ ધર્મોમાં લાગુ પડે છે, અનંત ગુણોનો પિંડ છે એમાં શ્યાદવાદ નથી, તો સમ્યક એકાંતરૂપ છે. સાધવાદ એટલે કથનચિત નિત્ય, કથનચિત અનિત્ય એ જ્ઞાનનું પડખું છે, પ્રમાણ જ્ઞાનનું પડખું છે. પ્રમાણ જ્ઞાનમાં તમે આવો તો એમાં સાધવાદ ને કથનચિત આમ ને કથનચિત આમ હોય, પણ જ્યાં દ્રષ્ટિના વિષયનું તમારે હજી નિર્ણય કરવાનો હોય ત્યારે એ વખતે તમારે સાધવાદનો વિચાર ગૌણ રાખવો, ડિપોઝિટ રાખવો, એને ઉપયોગમાં ન લેવો. એમ ખલાસ થઈ ગયું. નિર્ણયમાં આવી ન શકે. નિરાગી પરમાત્મા છું, નિરાલંબી છું, નિર્વિકલ્પ તત્વ છું, મારામાં કોઈ પણ પ્રકારનો પર્યાયનો અંશ નથી. પર્યાય મને અડતી નથી ને, પર્યાયથી રહિત માત્ર હું છું. પર્યાયથી રહિત તો પછી કર્મ ને ન કર્મથી તો રહિત છે જે એમાં આવી ગયું, પછી વિચારવાની જરૂર નથી. વિચારનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. બસ વિચારનો વિષય કર્મ ને નો કર્મ એ વિચારનો વિષય જ નથી. હવે શરૂઆતમાં બરાબર છે, હવે વર્ષોથી આ ગુરુદેવને સાંભળ્યા પછી જે પરદ્રવ્ય છે એનો શું વિચાર, આ ઝાડનો શું વિચાર કરવો આપણે? તો પરદ્રવ્ય છે, એમાં આઠ કર્મ અને શરીર આદિ એ તો પ્રગટપણે પ્રસિદ્ધપણે પરદ્રવ્ય છે, એ તો એના દ્રવ્ય ગુણ પર્યાયમાં સામેલ થતા નથી. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જે સામેલ થતું હોય એનો વિચાર કરીને પર્યાયથી રહી દ્રવ્ય સામાન્ય છું એમ એને વિચાર કરવો. વર્તુળમાં નથી પછી એનો શું વિચાર કરવો? એ બધો ભેદના પ્રભેદના નિર્ણયમાં રોકાતો 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 એને પાછું જ્ઞાન વધે અને લોકો પણ વાવા કે એને કે આ હા બહુ ઘણું જાણે છે આ, એમ ને એમ અભેદ સામાન્ય જે નિર્ણય કરીને અનુભવ કરવો જોઈએ, નિર્ણય ગયો અને અનુભવી ગયો એમ ને એમ ખાલી હાથે જાય. વેદના વિચારો કરે છે એટલે સુખ ભાવ થાય અને પૂજ બંધાય દુઃખી થવા માટે. પૂજનું ફળ દુઃખ છે, પાપનું ફળ દુઃખ છે. પાપનું ફળ દુઃખ ને પૂજનું ફળ સુખ હોતો તો બરાબર છે, એટલો એને લાભ થાય, એને કઈ લાભ નથી. બે પરિણામનું ફળ દુઃખ છે. એ અનુમાન રૂપ છે, અનુભવ રૂપ નથી. અનુમાન જે જ્ઞાન છે, પોતાનું જ્ઞાન, માનસિક જ્ઞાન, એમાં અનુમાનમાં આત્મા લીધો કે હું આવો જ છું, બસ એ ઇન્દ્રિય જ્ઞાન છે. અનુમાન છે ને એ ઇન્દ્રિય જ્ઞાન, માનસિક જ્ઞાન. પાંચ ઇન્દ્રિયમાં તો કઈ વિચાર ચાલતો જ નથી, એ તો રૂપી પદાર્થને જાણે, પણ મન એવો પદાર્થ છે, મન ભાવ મનમાં કે રૂપી ને અરૂપી બે ના વિચાર કરી શકે. અરૂપી એવો આત્મા એનો વિચાર કરવાની શક્તિ મનવાળા પ્રાણીમાં છે. જેને મન નથી એને આત્માનો વિચાર ન કરી શકે, એનો એકલો તો રૂપી પદાર્થને જાણે. એને મળી જાય કડી, એને કળી મળી જાય, જો મળે જ અવશ્ય મળે, અવશ્ય મળે. ત્યારે તો અપૂર્ણ નિર્ણય કયો, અનુભવ થવાનો છે. એને બીજી કળી મળ્યા વગર રહે જ નહીં, કેમ કે અપૂર્વ નિર્ણય છે, અનંત કાળ એની આવેલો, એટલે એની પાછળ સમ્યક દર્શન આવવાનું છે, એની પાછળ સમ્યક દર્શન આવવાનું જ છે અવશ્ય. એમ એટલે એને ખૂટતી કડી પણ એને મળી જાય, સેજે મળી જાય, સેજે મળી જાય. એને વિચાર ન કરવો પડે, કેમ કે ઉપયોગ જ્યાં જ્ઞાયક ઉપર ગયો ત્યાં કડી મળી ગઈ. ખૂટતી કડી એટલે જે સમ્યક એકાંત નું પડખું લીધું છે, સમ્યક એકાંત પર્યાય વગર નું દ્રવ્ય, શ્રદ્ધામાં અખંડ ધ્રુવ, જ્ઞાનમાં અને શ્રદ્ધામાં લીધું. જ્ઞાનમાં ઈ છે અને શ્રદ્ધામાં ઈ છે, બેમાં ઈ છે. જ્ઞાનમાં જુદું નથી, જે શ્રદ્ધામાં લીધું છે એ જ જ્ઞાનમાં. પણ એ જ્ઞાનનું નામ સવિકલ્પ નિશ્ચય નહીં છે. સમજાણું? જ્ઞાનના બે અંશ છે, એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર. બરાબર? તો જે શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા છે એ જ એના જ્ઞાનમાં શુદ્ધાત્મા લીધો છે. પણ ઈ જે સમ્યક એકાંત છે એનું પાછું અનેકાંતિક જ્ઞાન એને થાય, ત્યારે અનુભવ થાય. ઈ જે મેરવણ છે બીજું ખૂટતી કડી એને મળી જાય. ઉપયોગ જ્યાં જ્ઞાયક ઉપર લગાવે ત્યાં એ આત્મા પોતે પરણમે છે, તો પરણમે છે એનું એને જ્ઞાન થઈ જાય. કેમ કે નકર તો જે અન્ય મતી કે છે, સાંખ્ય મતી કે છે, એવું ને એવું પર્યાય વગરનું દ્રવ્ય. પર્યાય વગરનું દ્રવ્ય શ્રદ્ધાને નિશ્ચયનો વિષય છે. પણ જ્યારે શ્રદ્ધાને નિશ્ચયનો વિષય ક્યારે કહેવાય કે અનુભવ થાય ત્યારે, અને અનુભવ થાય ત્યારે ખૂટતી કડી એને મળી જાય. ત્યારે સમ્યક એકાંતપૂર્વક અનેકાંતનું જ્ઞાન એને થાય છે. હા, જે સવિકલ્પ નિશ્ચય નહીં છે ને, એ સવિકલ્પ નિશ્ચય નહીં કયો કે અનુમાન કયો કે એને નિર્ણય કયો કે મન વળે આત્માને કળી લીધો કયો, ઈ નિર્ણય. કેમ કે સવિકલ્પ છે ને, સવિકલ્પ સસંવેદન છે, પણ પછી નિર્વિકલ્પ એને સસંવેદન આવી જાય ત્યારે એને જ્ઞાનનું પડખું સાચું થઈ જાય છે. એટલે દ્રષ્ટિના પૂર્વક જ્ઞાનનું પડખું સાચું એક સમયમાં થવું જોઈએ. એટલે અપરિણામીનું શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન થાય એમ.